6:18-50 માં એક નવલકથા ભાગ 2 ભાગ 3 4 માર્ગદર્શકો 4 કાર્યો 4 મૃત્યુ જો કોઈ કેલેડો કોસ્મોસ ઝાઉબરબેર્ગ સોનેનેલ્પ ઉન્ડ બેસ્ટ ફોર્મિંગ ઇન વેનેડિગ ને લખાણની એક અઠવાડિયાની ઉપજ તરીકે વાંચે તો સહેલાઈથી નજર ચૂકાઈ જાય છે કે તે હકીકતમાં દાયકાઓમાંથી આવે છે અને કે આ દાયકાઓ ફક્ત પ્રોજેક્ટ્સ અને સિસ્ટમોથી બનેલા નથી પરંતુ માણસોથી બનેલા છે. વિદાય લેખ એ જગ્યા છે જ્યાં આ લોકો પાત્રો તરીકે નહીં પરંતુ સ્ત્રોત તરીકે દેખાય છે, સત્તા તરીકે, સામેવાળા તરીકે, માપદંડ તરીકે. તે આ રીતે શણગાર કરતા ઓછી અને દહેલીઝ વધુ છે. તે મૂળ વાર્તા શરૂ થાય તે પહેલા કહે છે, અહીં ફક્ત શોધવામાં નથી આવતું, અહીં અહેવાલ આપવામાં આવે છે એક આંતરિક પરિણામ વિશે. ત્યાં 4 માર્ગદર્શકો ઊભા છે અને 4 મરી ચૂક્યા છે. 4 નોંધપાત્ર રીતે મોટા હતા. 4 મૃત્યુની અંતરથી એક પ્રકારનો હુકમ, રક્ષણ અને ભાર આપે છે. અને બરાબર આ જ ગોઠવણી આ કૃતિનું આખું તાપમાન બદલે છે. અહીં ફક્ત ઓપ્ટિમાઇઝેશન વિશે નથી પરંતુ એક પ્રકારના મોડા જવાબ વિશે છે. જોઆકિમ ગોથ પહેલું નામ છે અને જો હું સમજવા માગું છું કે શા માટે તે મારી વિદાય લેખમાં આભાર જેવો નથી વાગતો પરંતુ પાયો જેવો વાગે છે, તો મને બહુ દૂર પાછું જવું પડે છે. તે ક્ષણે જ્યારે હું પ્રાથમિક શાળામાંથી સ્ટુટગાર્ટના કાર્સ ગિમ્નેઝિયમમાં બદલાયો, મારી વર્ગમાંથી એકલો, કારણ કે ફક્ત ત્યાં જ હ્યુમનિસ્ટિક જિમ્નેઝિયમ હતો. આ તે અનાકર્ષક જીવનચરિત્રાત્મક સૂક્ષ્મ દ્રશ્યોમાંથી એક છે જેમાં પછી આખી યાંત્રિકતાઓ દેખાય છે. એક માણસ ઓળખીતા સિસ્ટમમાંથી બહાર પડી જાય છે, નાટકીય રીતે નહીં પરંતુ એકલો, અને પછી તે કોઈને મળે છે જે સમજાવીને નહીં પરંતુ મંજૂરી આપીને બચાવે છે. જોઆકિમ 5મી કક્ષામાં મારો લેટિનનો શિક્ષક હતો અને તે દબાણ વિના લેટિન ભણાવતો, એવું કે તે ફરજિયાત કસરત સુધી ગરીબ ન બન્યું પરંતુ બધા વર્ષો દરમિયાન રસપ્રદ રહ્યું. તે અમને આખી દુનિયાની વાર્તાઓ વાંચીને સંભળાવતો. તે પાઠ્યક્રમ નહોતો, તે વિશ્વ ઉદ્ઘાટન હતું. હું આ પાઠમાં ફક્ત વિદ્યાર્થી તરીકે નહીં પરંતુ કોઈ તરીકે બેઠો હતો જેને તે સમયે જાણ્યા વિના એક એવો અનુભવ એકત્ર કર્યો જે પછી મારા લખાણોમાં ફરી આવે છે, કે શિક્ષણ સૌપ્રથમ કોઈ કાર્યક્રમ નથી પરંતુ એક વાતાવરણ છે જેમાં માણસને નાનો બનાવવામાં આવતો નથી. 12મી અને 13મી કક્ષામાં આ શિક્ષકમાંથી પછી એક માણસ બન્યો, ગ્રીક લેસ્ટુમ સ્કોર્સ, 2 વિદ્યાર્થી, જોઆકિમ અને હું, એક સંબંધ જેને હવે વર્ગ નહીં પરંતુ મુલાકાત કહેવામાં આવે છે. શાળાના પછી પરિસર કોપ સંપર્ક તૂટ્યો નહીં પરંતુ જીવનભરી મિત્રતામાં ફેરવાયો, જેમાં તેની પત્ની અને તેના 3 બાળકો પણ સામેલ હતા અને જે જોઆકિમ્સના મૃત્યુ પછી સમાપ્ત થયો નહીં. જોડાણ ચાલુ રહે છે, જાણે મૃત્યુ અંતરાય નહીં પરંતુ નજીકતાનું બદલાયેલ સ્વરૂપ હોય. તે સાથે લગભગ હાસ્યાસ્પદ, લગભગ સ્પર્શક પુરાવા તરીકે કે આ સંબંધ કેટલો ગંભીર હતો, એક સંયુક્ત વિચાર આવ્યો જે સામાન્ય ઓળખાણોમાં ભાગ્યે જ જોવા મળે છે. કિસ્મતથી પસંદ કરાયેલા લોકપ્રતિનિધિઓ સાથેની પ્લેટોનિક લોકશાહીનો વિચાર. જોઆકિમ મારા માટે બુદ્ધિગમ્ય રીતે ઘડનાર હતો પરંતુ સૌથી વધુ તે પાગલ સારા હતા. તેમણે મને એવો રહેવા દીધો જેવો હું છું, મને પ્રોત્સાહિત કર્યો, ક્યારેય નિરાશ ના કર્યો, વિશ્વસનીય અને પ્રેમાળ હતા. જોઆકિમ આ ચતુષ્કમાં તે માર્ગદર્શક છે જે ધકેલતો નથી પરંતુ પકડી રાખે છે, અને બરાબર કારણ કે તે મરી ચૂક્યો છે, આ પકડવાની હાવોભાવ પાછલી અસર તરીકે હુકમ જેવી લાગે છે. આવું હોવું જોઈએ હતું, આવું થઈ શકે છે, આવું જો સુખને ફક્ત ધક્કા તરીકે નહીં પરંતુ સંબંધ તરીકે સમજવામાં આવે, ફરી થવું જ જોઈએ. વર્નર કીઝર બીજું નામ છે અને તે સંપૂર્ણપણે અલગ પ્રકારની માર્ગદર્શકતાનું પ્રતિનિધિત્વ કરે છે, બદલી પિતા તરીકે નહીં, ભાષાના શિક્ષક તરીકે નહીં પરંતુ કોઈ તરીકે જેને મને પદ્ધતિ અને રચનાની દુનિયામાં ઓળખ્યો અને મને આ રીતે બાહ્ય માન્યતાનું એક સ્વરૂપ આપ્યું જેને હું તે પહેલા ભાગ્ય જ ઓળખતો હતો કે અમારી મુલાકાત એક ઇન્ટરવ્યૂથી શરૂ થઈ, તે લક્ષણાત્મક છે. મેં પૂછ્યું, વર્નરે હા કહી, અને પહેલેથી જ વિડીયો કોન્ફરન્સમાં તરત જ સ્પષ્ટ હતો કે તેને હું ગમ્યો. આ વાતચીત 3 કલાકથી વધુ ચાલી, ફરજિયાત સમય તરીકે નહીં પણ પ્રતિધ્વનિ સ્થળ તરીકે. ત્યારબાદ ઇમેલ્સ, નિયમિત વિનિમય અને અંતે એક સંયુક્ત પ્રોજેક્ટ આવ્યો, જીવાયમ ક્યુબ ફ્રેન્ચાઇઝ તરીકે એક સહકારમાં રચાયેલા, જે વ્યવસાયિક બાબતોની ઘણી બહાર ગયો. વર્નરે પોતાનું KMU માટેના ફ્રેન્ચાઇઝિંગ વિશેનું પુસ્તક મને વ્યક્તિગત રીતે મોકલ્યું, અને આ બિંદુએ આ માર્ગદર્શકતા લગભગ શારીરિક રીતે સ્પર્શનીય બની. લીબ ગ્રુસ વર્નર કીઝર સાથેનો હાથથી લખેલો ચિઠ્ઠો આજે સુધી મારી પાસે દિવાલ પર એક નાની પવિત્ર અવશેષની જેમ લટકતો રહે છે. જે કોઈ એવી બેચેનીમાં જીવે છે જે સતત ફરીથી શરૂ કરવા માગે છે, તે ક્યારેક કાગળના એક ટુકડાને પકડી રાખે છે, એક એવા સંબંધને સ્થિર કરવાની માટે જે લોહીમાંથી નહીં પરંતુ માન્યતામાંથી બનેલો હોય. વર્નર મારા માટે રચના તરીકે ગૌરવ પ્રકારનો માર્ગદર્શક હતો. આકસ્મિક, ઓછો ઉડતો, વધુ પુનરાવર્તન, વધુ નિશબ્દ કાયદો, અને આ રીતે તે જે મારી અંદર એટલું સહજ રીતે ઉછળી પડે છે તેનું પ્રતિબિંબ. સાથે સાથે તે પોતાની માન્યતામાં આશ્ચર્યજનક રીતે બહાદુર હતો. તે મારી સાથે એક પર્સનલ ટ્રેનિંગ કોન્સેપ્ટ ઊભું કરી શક્યો હોત, જે સીધી કીઝર ટ્રેનિંગની સ્પર્ધામાં ઊભું રહી શક્યો હોત. આર્થિક રીતે તેને ફરક પડ્યો હોત નહીં, પ્રતિકાત્મક રીતે છતાં તે વિશાળ હતો, કારણ કે તે મારા અભિગમને વધુ સારું ટ્રેનિંગ માનતો હતો અને તે ચોકસાઈ પર આગ્રહ રાખતો. ગેરેટે નિષ્ઠ મશીનન એવા પોતે કમૂન કરતા નથી. આ સૂક્ષ્મ સુધારામાં એક નૈતિકતા છુપાયેલી છે. સિસ્ટમ નહીં પરંતુ માણસ કરે છે. 2021માં તેનો મૃત્યુ આ પ્રોજેક્ટને કાપી ગયો. પ્રથમ દેખાતો સફળતા આવે તે પહેલા જા, અને છતાં બરાબર આ વિક્ષેપ વર્નરને મારા માટે એટલો અસરકારક બનાવે છે. તેને એક ખુલ્લી લૂપ છોડી, જે નિરાશા તરીકે નહીં પરંતુ ભવિષ્યના દરવાજા તરીકે કાર્ય કરે છે. હું આજે આ ફ્રેન્ચાઇઝને ફરીથી પકડી રહ્યો છું, હવે સંતોષની સ્થિતિમાંથી, અને વર્નરની પદ્ધતિશાસ્ત્ર મુજબ KI સાથે મળીને ફ્રેન્ચાઇઝ કંપનીઓના સંચાલન માટે એક આધુનિક ડિજિટલાઇઝ્ડ રચના બનાવવામાં લાગ્યો છું. પરંતુ નિર્ણાયક વાક્ય જે વર્નરને મારા જીવનમાં એક પ્રકારનું આંતરિક પ્રતિઝેર બનાવે છે, તેનો છેલ્લો સલાહ છે જે તેને મારી અધીરતાના એક ક્ષણે આપી. Seien Sie geduldig, lieber Herr Erhard. Sie sind noch so jung und haben noch so viel Zeit.
હું ત્યારે 41નો હતો. મેં આને અંતે સમજ્યું છે, અને જો કોઈ આને ગંભીરતાથી લે તો વર્નર ફક્ત મારા પ્રોજેક્ટ્સનો માર્ગદર્શક નથી પરંતુ મારા સમયનો માર્ગદર્શક છે. ઉલ્રિક બોરુકી, ઉલ્રિક બોરુકી ત્રીજો નામ છે, અને તે વર્નર જેવી જ રીતે એવો માર્ગદર્શક છે જેને હું શુદ્ધ ઉષ્મા આકૃતિ તરીકે નહીં પરંતુ દ્વિઅર્થીય સાથે સાથે અનિવાર્ય હસ્તક્ષેપ તરીકે યાદ કરું છું. મારી જીવનશૈલીમાં પહેલેથી જ પ્રવેશદ્વાર આ આધુનિકતાનું લક્ષણાત્મક છે, જેમાં ભૂમિકાઓ સ્વચ્છ રીતે અલગ નથી. ઉલ્રિક ડર્મેટોલોજીસ્ટ છે, પરંતુ હું તેને ત્વચા ડોક્ટર તરીકે નહીં પરંતુ મેટાબોલિક બેલેન્સ નામના એક કોન્સેપ્ટના પોષણ સલાહકાર તરીકે મળ્યો. આ સેટિંગમાં ઉલ્રિખે તરત જા ADHS ઓળખી, ફેશન લેબલ તરીકે નહીં પરંતુ નજર નિદાન તરીકે, જેને કંઈક જોયો જે અન્યોએ ના જોયો. હું ઉલ્રિખને 2010માં મળ્યો. 2015માં જ્યારે હું એજિનેમેન્ટ સ્ટાર્ટઅપ કરતો હતો ત્યારે તેની પાસે મારી વર્તન થેરાપી તે અર્થમાં પૂર્ણ થઈ હતી, જેમ હું તે સમયે મારા પ્રગતિને સમજતો હતો. આ 5 વર્ષ કોઈ પૂર્ણ થયેલો થેરાપી બ્લોક નહોતો પણ એક પ્રયોગશાળા હતો. ઉલ્રિક એ મને ફક્ત તકનીકો જ શીખવી નહીં પણ ખાસ કરીને અન્ય લોકો પાસે ડોકિંગ ન કરવાનું અને આ રીતે પોતાના જરૂરિયાતો, સીમાઓ અને સંબંધ તરફનો પહેલો પગલું. અને છતાં ઉલ્રિક દ્વિઅર્થીએ રહ્યો. તેને વર્ષો સુધી ડર્મેટોલોજીકલ સારવારનું બિલ કર્યું, કારણ કે તેને ADHS વર્તન થેરાપીને સત્તાવાર રીતે કરી નહીં. તે એક તરફ સારું હતું કારણ કે તે યુબરહાઉટ થઈ, બીજી તરફ ખરાબ કારણ કે આથી વર્ગીકરણ, નિયંત્રણ અને મોટો ફ્રેમ ગાયબ રહ્યો. ઘણી વસ્તુઓ તેને યોગ્ય રીતે વર્ગીકૃત કરી નહીં, હું મોટો સંબંધ સમજ્યો નહીં. પરંતુ સૌથી વધુ ઉલરિક એ ઓટિઝમને જોયો નહીં, અને તેથી બધા પ્રગતિઓ પછી પણ એક અજાણપણાનો અવશેષ રહ્યો, જેને ADHS તો આવું જ હોય છે કહીને સમજવી શકાયો નહીં. કારણ કે હું અન્ય ADHS ધરાવતા લોકોની તુલનામાં પણ મારી પત્ની સાથે પણ હંમેશા પોતાને અલગ અનુભવતો હતો. આ અંધબિંદુ ગૌણ નથી, તે કારણ છે શા માટે પદ્ધતિ ક્યારેક પોતાની સીમા પર આવે છે. ઉલરિક એ મને ઘણી બાબતોમાં મદદ કરી, એજિલેમેન્ટ અહીં સીધો પરિણામ છે, પણ તે બધું સાજું કરી શક્યો નહીં જે ઉપચાર માટે ચીસ પાડતો હતો, કારણ કે બધું પદ્ધતિ નથી જે પદ્ધતિ માટે ચીસ પાડે છે. સાથે સાથે બીજી અસ્વસ્થ આધુનિકતાની ટિપ્પણી ઉમેરાય છે. ઉલરિક એ સ્વભાવમાં નહીં પણ તબીબી એક્સેસમાં તે અભિગમમાંથી કંઈક વહન કર્યું, જે નવલકથામાં ડોક્ટર પોર્શેને સોંપવામાં આવે છે. તબીબી આવશ્યકતા પહેલા નફાની તર્ક, અને અંતે અહીં શોકનું તાપમાન પણ આવે છે. ઉલરિક વર્નર જેવી જ રીતે જોઆખિમ અને જીન કરતા અલગ સ્થિતિ લે છે. હું ખુલ્લેઆમ કહું છું કે તેનો મૃત્યુ મને એ જ ઊંડાઈમાં સ્પર્શી ગયો નથી, તે છતાં તે અનિવાર્ય રહે છે પ્રથમ તરીકે જેને સમજ્યું અને જેને મને અને સાથે સાથે બતાવ્યો કે સમજવો પૂર્ણતાની સમાન નથી. જીન રેનેટ ચોથો માર્ગદર્શક તરીકે તે છે જે સૌથી ઓછો પાઠ્યપુસ્તક સરખો લાગે છે, અને બરાબર તેથી જ મારા માનસિક ગ્રાફિક ટેબલોમાંની સૌથી સ્પષ્ટ આકૃતિઓમાંથી એક છે. જોઆખિન ગોથને સારો શિક્ષક અને બદલી પિતા કહી શકાય, એવી વ્યવસ્થા જે ગળો ઘોટતી નથી પરંતુ પકડી રાખે છે. ઉલરિક બોરોકી પહેલો હતો જેને સમજ્યું ફક્ત નિદાનમાં નહીં પરંતુ પ્રયોગમાં. વર્નર કીસર રચના તરીકે ગૌરવ પ્રકારનો માર્ગદર્શક છે, ઓછો આકસ્મિક, ઓછો ઉડતો, વધુ પુનરાવર્તન, વધુ નિશબ્દ કાયદો. પરંતુ જીન માનનીય વાચિકા, માનનીય વાચક, અપવાદ આકૃતિ છે. તરીકા માર્ગદર્શક પસંદગી જોડ્યા તરીકે, એવી ઊર્જા તરીકે જે વ્યવસ્થા કરતી નથી પરંતુ પ્રજ્વલિત કરે છે, કે હું જીન્સના જીવનની છબીઓમાં પોતાને તેના પસંદગી જોડ્યા તરીકે ઓળખું છું. તે ફક્ત ભાવુકતા નથી, તે એક સિદ્ધાંત સાથેની મારી નજીકતાનું ચોક્કસ સ્વવર્ણન છે. જીન હું આ કરું છું કારણ કે તે હજી અસ્તિત્વમાં નથી માટે ઊભો છે, અને આ રીતે એવી સર્જનાત્મકતાના સ્વરૂપ માટે જે પરવાનગી માંગતી નથી. છબીઓ આ અર્થમાં શણગાર નહીં પરંતુ ક્રિયાથી બનેલી માર્ગદર્શકતાના પુરાવા છે. ત્યાં તે ફોટો છે આ પંક્તિ સાથે, એટ 18 મંથ્સ જીન ટીચીસ ફિયર ટુ સ્કી, હી મેડ ધ સ્કીઝ બીકોઝ ધે ડિડન્ટ એક્ઝિસ્ટ ધેટ સ્મોલ. વાક્ય એટલો અનાયસ છે કે તે લગભગ મજાક જેવો લાગે છે, અને છતાં તેમાં આખું વિશ્વ સંબંધ છુપાયેલું છે જેને મેં તરત જ મારા સંબંધિત તરીકે ઓળખ્યો. જ્યારે જરૂરી વસ્તુ અસ્તિત્વમાં નથી ત્યારે માણસ તેને બનાવે છે, જ્યારે દુનિયા બહુ મોટી હોય ત્યારે માણસ તેને નાની બનાવે છે. બીજી છબી સૂકી પંક્તિ ધરાવે છે, રિમૂવિંગ હિઝ કાસ્ટ વિથ લોબસ્ટર સીઝર્સ. પ્લાસ્ટર કોઈ પણ કાતરથી પોતે કાપીને નહીં, લોબસ્ટર સેરનથી. આ જીન શુદ્ધ સ્વરૂપમાં છે, કાળજી તરીકે ઇમ્પ્રોવાઇઝેશન, બીઈંગ લોકો તરીકે કોન્ક્રીટ પર સેવા. જ્યારે કંઈક દૂર કરવું હોય ત્યારે માણસ કોઈ સાધન શોધે છે, જ્યારે કોઈ સાધન ન હોય ત્યારે માણસ એક શોધે છે. અને હું તેમાં ફક્ત માર્ગદર્શકને નહીં પરંતુ પ્રેરણામાં ભાઈને ઓળખું છું. આ જડબી વિશ્વાસ કે દુનિયા મરામત કરી શકાય તેવી છે જો માણસ તેને ફક્ત સ્પર્શે. પછી વાક્યો ઓલવેઝ ટીચિંગ અને ઓલવેઝ સ્ટેઇંગ બિઝી, અને તેની સાથે તે છબીઓ જેમાં જીન બાળકો સાથે કામ કરે છે, ઘોટણીએ બેસે છે, બાગબાની કરે છે, બનાવે છે, વ્યસ્ત દુનિયા સામે નહીં, પરંતુ તેના માટે. તે દ્રશ્યો છે જે બરાબર તેમની અસંસનીયતામાં માર્ગદર્શનતાનો મૂળ દર્શાવે છે. મોતો વ્યાખ્યાન નહીં, પરંતુ પુનરાવર્તિત હાવભાવ, જેમાં એક બાળક અને હું શીખે છે કે વસ્તુઓ બનાવવાની મંજૂરી છે, અને પછી શાંત છબીઓ જેમાં નજીકતા અને કામ વિરોધી તરીકે દેખાતા નથી. જીન ફોન પર એક બાળક તેના પર ટેકાયેલું સૂતું, જીન સોફા પર લેપટોપ ખુલ્લો, બાજુમાં નાનું બાળક, જીન ટેબલ પર કાગળ, કમ્પ્યુટર, પેન, બે બાળકો સાથે લખે છે. ત્યારે મને સ્પષ્ટ થાય છે કે શા માટે તે મને એટલી ઊંડાઈથી સ્પર્શે છે. તે એવી જીવનશૈલી બતાવે છે જેમાં કામને સંબંધ સામે રમાડવામાં આવતું નથી, પરંતુ તેમાં જ સમાઈ જાય છે.